एकत्र श्रुति संवादमां आपनुं स्वागत छे। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, आजे आपणे एक एवी वात पर ऊंडा उतरवाना छीए जे घणी वार सांभळवा मळे छे, खास करीने साहित्यनी दुनियामां। हा, पेली वात કે કવિઓ નિરંકુશ છે। આમ સાંભળીએ તો લાગે કે કવિઓ તો બસ મન ફાવે તેમ કોઈ નિયમ વગર લખી શકે, બરાબર જાણે કલ્પનાના ઘોડા છૂટા મૂકી દીધા હોય। પણ શું ખરેખર એવું છે? શું કવિની આઝાદીનો મતલબ એ છે કે એ જગતના નિયમોથી પણ પર છે? આજે આપણે આ જ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું। આપણી ચર્ચાનો આધાર છે કાવ્યકલા નિયતિ અને પ્રતિભાનું સુમેળ નામના એક લખાણના કેટલાક અંશો। આ લખાણ છે ને એ કવિની આ કહેવાતી નિરંકુશતા અને કવિતાના પોતાના નિયમો અને હા વાસ્તવિક દુનિયાના નિયમો વચ્ચે શું સંબંધ છે એ તકાશે છે। તો આપણો હેતુ એ સમજવાનો છે કે કવિની પ્રતિભા જે નવા રસ્તા બનાવે છે અને જે સ્થાપિત નિયમો છે એમની વચ્ચે ખરેખર છે શું સંઘર્ષ, સંવાદ કે કંઈક અલગ જ। ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ।
ચોક્કસ, અને આ જે વાત છે ને કવિઓ નિરંકુશ છે એ આમ તો બહુ પ્રચલિત છે, પણ થોડું વધારે પડતું સરળીકરણ છે એમ કહી શકાય। આપણો જે સ્ત્રોત છે એ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે જુઓ, કવિને નિયતિના અમુક બંધન નથી લાગુ પડતા, એનો મતલબ એવો બિલકુલ નથી કે એ સાવ સ્વૈરાચારી છે। એમ નહીં કે કોઈ નિયમ જ નહીં, કોઈ ધારાધોરણ જ નહીં, કાવ્યકલા પોતે જ શું કહેવાય એક શિસ્તબદ્ધ પ્રવૃત્તિ છે, એના પોતાના નિયમો છે, પરંપરાઓ છે।
એટલે એવું નથી કે નિયમો હોતા જ નથી?
ના ના, બિલકુલ નહીં। એના પોતાના આંતરિક નિયમો હોય છે, અપેક્ષાઓ હોય છે। હા, એ વાત ખરી કે કોઈ મહાન કવિ કદાચ આ નિયમોને ઓળંગીને કંઈક નવું કરે, નવી કેડી બનાવે, પણ એ જે નવી કેડી બને છે ને એ પણ પોતાની રીતે એક વ્યવસ્થા, એક તંત્ર ઊભું કરે છે, એ આડેધડ નથી હોતું।
અચ્છા, એટલે એમ કહેવું કે કવિઓ નિયમો તોડનારા છે એના કરતાં એમ કહેવું વધુ યોગ્ય કે તેઓ ક્યારેક નિયમોની સીમા વધારે છે અથવા નવા નિયમો બનાવે છે?
બરાબર, તમે સાચું પકડ્યું। અને જે નવા નિયમો બને એમાં પણ એક તર્ક હોય છે, એક આંતરિક સુસંગતતા હોય છે, એમનેમ નથી બની જતા। અને આ જ સુસંગતતા કાવ્યને આસ્વાદ્ય બનાવે છે, નહીં તો આપણે એની સાથે જોડાઈ કેવી રીતે શકીએ? એટલે મોટા કવિઓ જ્યારે પરંપરા તોડે ત્યારે એ અરાજકતા નથી ફેલાવતા, પણ કદાચ એક ઉચ્ચ સ્તરની વ્યવસ્થા બનાવે છે। એમની રચનામાં પણ કારણ, અસર, ભાવ, અભિવ્યક્તિ આ બધાનો સંબંધ જળવાતો હોય છે।
સાચી વાત છે। તો પેલી જે બહુ જાણીતી સરખામણી છે એનું શું? કે બ્રહ્મા તો પાણીમાં જ કમળ ઉગાડે, પર્વત પર ના ઉગાડી શકે, પણ કવિ તો જુઓ પ્રિયતમાના મુખ પર કમળ ખીલવી દે। આ દલીલ તો કવિની નિરંકુશતા માટે જ વપરાય છે ને?
હા હા, બહુ જ પ્રચલિત છે, અને કવિની કલ્પના શક્તિ કેટલી ઊંચી ઉડી શકે એ બતાવવા માટે વપરાય છે। પણ આપણો સ્ત્રોત આ દલીલને થોડી બાલિશ કહે છે।
બાલિશ કેમ? એમાં કવિની કલ્પનાની તાકાત તો દેખાય જ છે ને?
દેખાય છે, ચોક્કસ દેખાય છે, પણ એને નિયતિના નિયમોનો ભંગ ગણવો એ સ્ત્રોત મુજબ થોડી ભૂલ ભરેલી વાત છે। એના કારણો છે। પહેલું તો એ કે વાસ્તવિક દુનિયામાં કવિ પણ પર્વત પર કમળ નથી ઉગાડી શકતો, એ ભૌતિક નિયમ નથી બદલી શકતો।
હા, એ તો ખરું।
અને બીજું જે વધુ મહત્વનું છે કે બ્રહ્માની સૃષ્ટિમાં એટલે કે આપણી આ દુનિયામાં શું કોઈ પ્રેમીને પોતાની પ્રિયતમાના મુખમાં કમળ જેવી સુંદરતા કે કોમળતા ના દેખાઈ શકે?
હા, ભાવનાત્મક રીતે તો દેખાઈ શકે।
બરાબર, ભાવનાત્મક અને રૂપકાત્મક સ્તરે તો આ શક્ય છે જ, અને થાય પણ છે। કવિ તો આ ભાવનાત્મક સત્યને પકડીને શબ્દોમાં મૂકે છે, એ કોઈ ભૌતિક નિયમ નથી તોડી રહ્યો। એટલે સ્ત્રોત એમ કહે છે કે મમ્મટ જેવા જે આપણા જૂના કાવ્યશાસ્ત્રીઓ હતા એમણે જ્યારે આ ભેદ પાડ્યો બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિ વચ્ચે, ત્યારે એમનો મુખ્ય હેતુ કવિનો જે કલ્પના વ્યાપાર છે,
કલ્પના વ્યાપાર,
હા, એટલે કે કવિની જે વિશિષ્ટ કલ્પના કરવાની શક્તિ છે અને એનાથી જે ભાવ પેદા થાય છે એનું મહત્વ બતાવવાનો હતો। એ કદાચ એમ કહેવા માંગતા હતા કે કવિ ભૌતિક તથ્યો કરતાં ભાવનાત્મક અને સૌંદર્યના સત્ય પર વધુ ધ્યાન આપે છે। એનો મતલબ એવો નહીં કે કવિ ભૌતિક નિયમોને સાવ ફેંકી દઈ શકે।
અચ્છા, આ રીતે જોઈએ તો આખી વાતનો અર્થ જ બદલાઈ જાય છે। એટલે કે જો કવિઓ નિયતિના મૂળભૂત નિયમોથી બંધાયેલા છે અને એમની કળા જીવનના અનુભવોમાંથી જ બને છે, તો પછી
કળા અને જીવન એમની વચ્ચે સંબંધ કેવો ગણાય? શું કળા ખાલી જીવનનું પ્રતિબિંબ છે કે કંઈક બીજું?
બહુ સરસ સવાલ પૂછ્યો. અને અહીં પણ પેલો મમ્મટનો જ વિચાર કામ લાગે છે. જુઓ, મમ્મટે જ કવિની સૃષ્ટિની વિશિષ્ટતાની વાત કરી અને એમણે જ પાછું કહ્યું કે કવિ પાસે લોકવ્યવહાર જ્ઞાન હોવું જોઈએ.
લોકવ્યવહાર જ્ઞાન એટલે?
એટલે દુનિયાદારીનું જ્ઞાન, જગતનો વ્યવહાર, લોકોનો સ્વભાવ, પ્રકૃતિ, આ બધાનું ઊંડું અને વ્યાપક જ્ઞાન એ હોવું જ જોઈએ કવિ પાસે. આનો સીધો મતલબ શું થયો? એ જ કે જીવનના જે અલગ અલગ રંગો છે, અનુભવો છે, સારા નરસા પ્રસંગો છે, સંઘર્ષ છે, આ બધું જ કવિતા માટેની કાચી સામગ્રી છે. એટલે કળા ક્યારેય જીવનથી અલગ કે વિમુખ હોઈ જ ના શકે. એ જીવનમાંથી જ જન્મે છે અને પાછી જીવનને જ સમૃદ્ધ કરે છે.
બરાબર. પણ જો કવિ જીવનમાંથી જ બધું લે છે તો પછી કવિતામાં એવું તે શું નવું છે? શા માટે આપણને કવિતા વાંચીને કે સાંભળીને એક ખાસ પ્રકારનો આનંદ મળે છે? અહીં સ્ત્રોતમાં કુંતક નામના બીજા એક મહત્વના કાવ્યશાસ્ત્રીનો ઉલ્લેખ છે. એ કહે છે કે કવિ જગતના પદાર્થો જ લે છે, પણ એમાં કંઈક અતિશય ઉમેરે છે અને આ અતિશયથી વસ્તુ સુંદર રમણીય બની જાય છે. આ અતિશય શું છે? એ કેવી રીતે આવે છે?
હા, કુંતકની આ જે અતિશયની વાત છે ને, એ કવિ શું કરે છે એ સમજવા માટે બહુ જ મહત્વની છે. અતિશય એટલે કંઈ બહારથી લાવીને ઉમેરવું એવું નથી. કુંતક સમજાવે છે કે કોઈ પણ વસ્તુ કે અનુભવ હોય એમાં ઘણા બધા ગુણધર્મો હોય, ઘણા પાસા હોય. આપણે રોજબરોજના જીવનમાં શું કરીએ એના જે ઉપયોગી પાસા હોય, સ્થૂળ પાસા હોય, એના પર જ ધ્યાન આપીએ.
હા, ખરો.
કવિ શું કરે છે? એ પોતાની પ્રતિભાથી, સંવેદનશીલતાથી એ વસ્તુના એવા ગુણોને પકડે છે, એવા પાસાને સામે લાવે છે જે સામાન્ય રીતે આપણને દેખાતા નથી, પણ જે સહૃદય એટલે કે સંવેદનશીલ વાચક કે શ્રોતા હોય એના મનમાં આનંદ જગાવે, કોઈ ચમત્કૃતિનો ભાવ લાવે કે ઊંડો ભાવ પેદા કરે.
ઓ, એટલે કવિ વસ્તુ નથી બદલતો, પણ આપણી જોવાની નજર બદલે છે, એમ?
હા, કંઈક અંશે એમ કહી શકાય. પણ વાત એટલી જ નથી કે ખાલી ગુણધર્મો શોધી કાઢ્યા. કુંતક બીજી એક પ્રક્રિયાની વાત કરે છે, નિબંધન.
નિબંધન?
હા, નિબંધન એટલે કે આ જે પસંદ કરેલા ગુણધર્મો છે એને પરસ્પર એવી રીતે ગોઠવવા, એવી રીતે ગૂંથવા કે જેથી એક નવી કલાત્મક અને અર્થપૂર્ણ રચના તૈયાર થાય. આ જે ગોઠવણી છે, જે સંયોજન છે, એ જ કવિની મૌલિકતા છે. અને અહીં રસપ્રદ વાત એ છે કે કુંતક કવિના કાર્યને શૂન્યમાંથી સર્જન કરતા રૂપાંતરણની નજીક ગણે છે.
રૂપાંતરણ?
રૂપાંતરણ,
ટ્રાન્સફોર્મેશન.
બરાબર. એમણે ઉદાહરણ પણ સરસ આપ્યું છે. જેમ ખાણમાંથી પથ્થર નીકળે ત્યારે તો સામાન્ય જ દેખાય, પણ પછી કુશળ કારીગર એને ઘસે, ઘાટ આપે અને એમાંથી એક ચમકતો કિંમતી મણી બનાવી દે.
હા,
બસ એવી જ રીતે જગતની સામાન્ય વસ્તુઓ, ઘટનાઓ, ભાવો એ કવિની વક્ર ઉક્તિ એટલે કે વિશિષ્ટ કલાત્મક ભાષા દ્વારા એક સુંદર રસપ્રદ કાવ્યમાં રૂપાંતર પામે છે. આ જ છે પેલો અતિશય, જે સામાન્યને અસામાન્ય બનાવે.
વાહ, આ સમજૂતી તો કવિના કામ પર સાવ નવો જ પ્રકાશ પાડે છે. એટલે કવિ કોઈ જાદુગર નથી કે શૂન્યમાંથી કંઈક ઊભું કરી દે, પણ એક કુશળ કલાકાર છે જે વાસ્તવિકતામાં જે સૌંદર્ય છુપાયેલું છે એને ખોલી આપે છે, નવું રૂપ આપે છે.
બિલકુલ. અને આ જ વિચારને આગળ લઈ જતા આનંદવર્ધન નામના બીજા એક મોટા આચાર્ય રસના સિદ્ધાંત પર ભાર મૂકે છે.
રસ? હા, એ તો સાંભળ્યું છે.
હા, તો આનંદવર્ધન કહે છે કે કાવ્યનું જે અંતિમ ધ્યેય છે અને એની સાચી કસોટી એ રસની અનુભૂતિ કરાવવામાં છે. રસ એટલે ખાલી લાગણી નહીં, પણ એનાથી થોડું વધારે, એક પ્રકારનો ઉચ્ચ કક્ષાનો, અલૌકિક કહી શકાય એવો સૌંદર્યાત્મક આનંદ, એસ્થેટિક ડિલાઇટ, જે કાવ્યના શબ્દો, અર્થ, ભાવ, કલ્પના આ બધું મળીને વાચકના મનમાં જાગે છે. અને આનંદવર્ધનનું કહેવું છે કે જ્યારે કાવ્યમાં આ રસ પેદા થાય છે ત્યારે જે વસ્તુઓ આપણે રોજ જોઈએ છીએ, જેનાથી આપણે પરિચિત છીએ, એ પણ જાણે નવી લાગે, તાજી લાગે, અનોખી લાગે. એમણે વસંત ઋતુનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. જેમ વસંત આવે ત્યારે એ જ જૂના ઝાડ, એ જ વેલાઓ નવા પાંદડા, નવા ફૂલોથી ભરાઈ જાય અને સાવ નવું જ રૂપ ધારણ કરે.
હા, સાચી વાત.
બસ એવી જ રીતે કાવ્યમાં જ્યારે રસનો સંચાર થાય ત્યારે આ પરિચિત દુનિયા અને એના ભાવો પણ વાચક માટે નવા અને આસ્વાદ્ય બની જાય છે.
ઓકે,
એટલે એવું કહી શકાય કે કુંતકનો અતિશય અને આનંદવર્ધનનો રસ આ બંને કવિ જે વાસ્તવિકતાનું રૂપાંતરણ કરે છે અને એનાથી જે ખાસ આનંદ મળે છે એના તરફ જ ઈશારો કરે છે.
હા, બરાબર. બંને સિદ્ધાંતો એ વાત પર જ ભાર મૂકે છે કે કવિનું કામ વાસ્તવિકતાની કોપી કરવાનું નથી, પણ એને એક ખાસ નજરથી જોવાનું છે, એનું પુનર્નિર્માણ કરવાનું છે, જેથી વાચક માટે એ વધુ અર્થપૂર્ણ, વધુ ભાવાવહી, વધુ સુંદર બને. કુંતક કદાચ એ પ્રક્રિયા પર વધુ ધ્યાન આપે છે, કેવી રીતે થાય છે, ગુણોની પસંદગી, ગોઠવણી, જ્યારે આનંદવર્ધન એના અંતિમ પરિણામ પર એટલે કે રસના અનુભવ પર ભાર મૂકે છે.
તો આ બધી ચર્ચા પછી મમ્મટ, કુંતક, આનંદવર્ધન આ બધાના વિચારોને જોતા આપણે પહેલા મૂળ સવાલ પર પાછા જઈએ, કવિની સ્વતંત્રતા અને નિયતિના નિયમો. તો મુખ્ય તારણ શું કાઢી શકાય?
મુખ્ય તારણ એ જ નીકળે કે પેલી ઉક્તિ કવિઓ નિરંકુશ છે એક અતિશયોક્તિ છે. કવિઓ ભૌતિક જગતના જે મૂળભૂત નિયમો છે એનાથી પર નથી, પણ એમની જે ખરી સ્વતંત્રતા છે, એમની જે શક્તિ છે, એ નિયમો તોડવામાં નથી, પણ જગતની વસ્તુઓ, ઘટનાઓ, માણસના ભાવો, એમાં જે સૂક્ષ્મ સૌંદર્ય રહેલું છે, જે ભાવો છે, જે રસતત્વ છે, એને ઓળખીને પોતાની કલ્પના અને ખાસ ભાષા દ્વારા પ્રગટ કરવામાં છે.
એટલે જે આપણને રોજબરોજ નથી દેખાતું એ કવિ બતાવે છે.
બરાબર. જે આપણી રોજિંદી વ્યવહારુ નજરથી છુપાયેલું રહે છે એ સત્યને કવિ ઉજાગર કરે છે. આ રીતે જુઓ તો કવિની સૃષ્ટિ એ બ્રહ્માની સૃષ્ટિનો વિરોધ નથી કરતી, પણ જાણે એનું જ ઊંડાણમાં રહેલું રહસ્ય, એનું રસરહસ્ય ખોલી આપે છે. એ બ્રહ્માની સૃષ્ટિનું જ એક વધુ ભાવમય, વધુ સૌંદર્યલક્ષી અર્થઘટન છે એમ કહી શકાય. કવિની પ્રતિભા નિયતિના તત્વોને નકારતી નથી, પણ એને નવું રૂપ, નવો અર્થ આપે છે.
પણ તેમ છતાં કવિની દ્રષ્ટિ અને વૈજ્ઞાનિકની દ્રષ્ટિ એમાં ફરક તો ખરો જ ને?
ચોક્કસપણે. અને આ ભેદ બહુ મહત્વનો છે. આપણો સ્ત્રોત એના પર પણ પ્રકાશ પાડે છે. જુઓ, જગતને જોવાની, સમજવાની ઘણી દ્રષ્ટિઓ હોઈ શકે. વિજ્ઞાનની દ્રષ્ટિ મુખ્યત્વે કાર્યકારણના નિયમો પર ચાલે છે. એ જગતનું તટસ્થ, ઓબ્જેક્ટિવ વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે છે, શા માટે અને કેવી રીતેના ભૌતિક જવાબો શોધે છે.
હા,
બીજી બાજુ કાવ્યની દ્રષ્ટિ ભાવનાત્મક છે, વ્યક્તિનિષ્ઠ છે, સૌંદર્યલક્ષી છે. એ જગતને કલ્પનાનો વિષય ગણે છે, અનુભૂતિનું ક્ષેત્ર ગણે છે. એ કાર્યકારણ કરતાં ભાવ અને સૌંદર્ય પર વધુ ધ્યાન આપે છે. એટલે સ્ત્રોત એવો ઈશારો કરે છે કે મમ્મટ જેવા આચાર્યો જ્યારે કવિની સૃષ્ટિની નિયતિકૃત નિયમરહિતાની વાત કરે છે, ત્યારે કદાચ તેઓ આ બે દ્રષ્ટિકોણ, વૈજ્ઞાનિક તાર્કિક અને કાવ્યાત્મક ભાવનાત્મક, એની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માંગતા હતા.
અચ્છા.
એ કવિતાનું જે વિશિષ્ટ ક્ષેત્ર છે, એની જે આગવી શક્તિ છે, એનું જે અનન્ય સ્વરૂપ છે, એને સ્થાપિત કરવા માંગતા હતા, જે કાર્યકારણના નિયમોથી નથી ચાલતું, પણ ભાવ અને રસના નિયમોથી ચાલે છે.
આ સ્પષ્ટતા ખરેખર બહુ ઉપયોગી છે. એટલે કે કવિની નિરંકુશતા ભૌતિક નિયમો તોડવામાં નથી, પણ જગતને પેલી કાર્યકારણની સાંકળોથી મુક્ત કરીને ભાવ, કલ્પના અને રસની દ્રષ્ટિથી જોવાની અને રજૂ કરવાની સ્વતંત્રતામાં છે. તો આખી વાતનો સાર એમ નીકળ્યો કે કવિઓ સાવ બેલગામ નથી, પણ એમની પ્રતિભા સામાન્ય નિયમો અને વાસ્તવિકતાના તત્વોને લઈને એને કલ્પના, સંવેદના, પેલો અતિશય અને રસ દ્વારા એક અનોખું, માણવા જેવું રૂપ આપે છે. કાવ્ય એ વાસ્તવિકતાની નકલ નથી, પણ એનું એક જીવંત, ધબકતું, રસમય રૂપાંતરણ છે.
બરાબર સમજ્યા તમે. કાવ્યની સાચી તાકાત અને એની ખાસિયત આ રૂપાંતરણની ક્ષમતામાં જ છે. એ આપણને પરિચિત જગતને નવી રીતે જોવાની, અનુભવવાની અને સમજવાની દૃષ્ટિ આપે છે. આપણા ભાવજગતને સમૃદ્ધ કરે છે અને કદાચ વાસ્તવિકતાને વધુ ઊંડાણથી સમજવામાં મદદ પણ કરે છે. એ ખાલી મનોરંજન નથી, જીવનને જોવાની એક રીત છે.
અને અત્યારના સમયમાં જ્યારે આપણે સતત માહિતીના ધોધમાં હોઈએ છીએ, ચારે બાજુથી તથ્યો, આંકડા, વિશ્લેષણનો મારો ચાલતો હોય, ત્યારે કવિતાની આ જે રસદ્રષ્ટિ છે એનું મહત્ત્વ કદાચ પહેલાં કરતાં પણ વધારે છે. શું આપણે એટલા બધા તથ્યલક્ષી અને ઉપયોગિતાવાદી થઈ ગયા છીએ કે આપણી આસપાસની દુનિયામાં જે સૂક્ષ્મ સૌંદર્ય છે, ભાવ છે, અર્થ છે, એ જોવાની ક્ષમતા ગુમાવી રહ્યા છીએ?
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. કદાચ આ કાવ્યાત્મક દ્રષ્ટિ આપણને માત્ર માહિતીના ગ્રાહક બનવાને બદલે જીવનના અનુભવોને વધુ ઊંડાણથી અને સંવેદનશીલતાથી માણવામાં મદદ કરી શકે.
તો શ્રોતાઓ માટે એક વિચાર અહીં મૂકીએ. આજના આ ભાગ દોડવાળા અને માહિતી આધારિત યુગમાં શું આપણે રોજિંદા જીવનમાં, આપણી આસપાસની પ્રકૃતિમાં, માણસોના સંબંધોમાં, નાની નાની ઘટનાઓમાં છુપાયેલા આ રસ રહસ્યને શોધવાનો, પામવાનો એક સભાન પ્રયત્ન કરી શકીએ? જેમ કવિ સામાન્યમાં અસામાન્ય જુએ છે, તેમ શું આપણે પણ આપણી નજરને થોડી કેળવીને, ક્ષણભર અટકીને આસપાસની દુનિયાને માત્ર એની ઉપયોગિતાથી નહીં પણ એના ભાવ અને સૌંદર્યના સ્તરે પણ અનુભવી શકીએ? આ રસ દ્રષ્ટિને ફરી જાગૃત કરવા શું કરી શકાય? થોટફુલ પોઝ, કદાચ શરૂઆત નાની નાની બાબતો તરફ વધુ ધ્યાન આપવાથી, વધુ સંવેદનશીલ બનવાથી થઈ શકે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.